You're with SBS Radio.
હજારો વર્ષ પૂર્વે લખાયેલી પૌરાણિક કથાઓ આજના આધુનિક જમાના સાથે કેટલી અને કેવી રીતે સુસંગત છે એ વિષયે આપણે અગાઉ કથાકાર શ્રી કનૈયાલાલભાઈ ભટ્ટ સાથે વાત શરૂ કરી છે. પહેલા ભાગમાં તેમણે સ્વયંવરનો દાખલો આપ્યો હતો. હજારો વર્ષ પૂર્વે પણ જ્યારે આપણા દેશમાં દીકરીઓને જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા હતી જ, આ જ ચર્ચા આગળ વધારતા આજે જાણવું છે કે આજકાલના રાજકારણીઓ આપણા વેદ પુરાણમાંથી શું શીખી શકે એમ છે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
પુરાણની કથાઓમાંથી સાંપ્રત સમયમાં આપણે કંઈક મેચિંગ કે કંઈક શીખવા જેવું શોધી રહ્યા છીએ, તો કૃષ્ણચરિત્રમાં એવું જોવા મળે છે કે અર્જુનને રણ છોડવું નહીં એવી સલાહ કૃષ્ણ ભગવાને આપી, પણ પોતે રણ છોડીને ગયા, રણ છોડ બન્યા.
જી,
તો એમાંથી આજના રાજકારણીઓ શું શીખી શકે?
બહુ સરસ પ્રશ્ન આપે કર્યો કે અર્જુનને નથી લડવું તો પરાણે લડાવે છે અને પોતે જ્યારે કાળિયવનને જરાસંધની સામે રણ છોડીને ભાગે છે, આવું કેમ? પણ એની પાછળનો બહુ અત્યંત ઉદાર અને અત્યારના સમય માટે તો બહુ સારો એક વિચારધારાનો સંદેશ છે કે દરેકને પોતાના નિયમો હોય છે, પણ જ્યારે તમે પ્રજા અધિનાયક છો, પ્રજાતંત્રના શાસક છો, ત્યારે તમારે પ્રજાની પ્રથમતા, પ્રજાપરાયણની પ્રથમતાને રાખવી પડે. તમારો નિયમ, તમારા અહમને તમે રાખી ન શકો. જે કૃષ્ણ ભગવાને 17 વખત જરાસંઘને હરાવ્યો, આ ભાગવતી કથાનું પ્રમાણ છે, તો સ્વાભાવિક છે કે 18મી વખતે હરાવી જ શકે એના માટે કોઈ કરતાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ અવારનવાર જરાસંધના હમલાથી ભગવાન કૃષ્ણ બલરામે એવો નિર્ણય લીધો, હવે આપણે નવી નગરીનું નિર્માણ કરવું છે, અને વિશ્વકર્માને આદેશ આપી અને આનર્ત પ્રદેશ એટલે અત્યારનું ઓખા મંડળ કાઠિયાવાડમાં એમને સુવર્ણનગરી, જે બડી સમૃદ્ધ નગરી, એમને વસાવી. સુરક્ષિત છે, સમૃદ્ધ છે, બધી જ રીતે સુસંપન્ન છે. હવે સવાલ એ હતો કે પોતાની આ યાદવી પ્રજાને, મથુરામાં વસતી માથુરી મંડળની પ્રજાને હેમખેમ એની માલ મિલકત, એની દરેક વસ્તુ સાથે એમને દ્વારિકા એને પહોંચાડવી છે, એમને ત્યાં સુખરૂપ એને પહોંચાડવી. અને એ જ સમયે, એ સમયના, એ કાળના બે મોટા લૂંટારાઓ જરાસંધ અને કાળિયવન, એ આ સમયની પહેલી બારીકાઈને પારખીએ બંને સાથે મળીને હુમલો કરવા આવે છે. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે બંને લડવા નથી આવતા, પણ બંને અમારી પ્રજાને લૂંટવા આવે છે, અને અમારી હાલની સંવેદનાત્મક પરિસ્થિતિ કે જેમાં અમે પરિવર્તન કરવા માગીએ છીએ એનો ગેરલાભ ઉઠાવવા માગે છે. ત્યારે ભગવાને તુરંત નિર્ણય લીધો. મોટા ભાઈ શેષાવતાર બલરામને પણ સમજાવ્યા, આપણે સુરવીર છીએ, આપણે ક્યારેક શત્રુઓને પીઠ નથી બતાવતા, આપણે કાયર હોઈ શકીએ જ નહીં, પણ અત્યારે આપણે આપણા નિયમ કરતાં પ્રજાની સુરક્ષિતતાને પ્રાધાન્ય આપવું જોઈએ, માટે આપણે બંને વિના હથિયારે, વિના રથ વાહને લડવા જઈશું, કારણ કે આપણે ભાગવું છે, આપણે રણ છોડવું છે. હા, જેમ જેને દોડવું હોય ને એ જેટલો પણ હથિયાર કે વસ્તુથી મુક્ત રહે, જાજુ દોડી શકે, એટલે આપણે નથી રથ, નથી કશું જ રાખવું નથી. જરાસંધને તમે દોડાવતા દોડાવતા પેલી બાજુ પ્રવર્સન તરફ લઈ જશો, હું કાળિયવનને દોડાવતો દોડાવતો જૂનાગઢ તરફ લઈ જઈશ, આખરમાં આપણે બંને પ્રવર્સન પર્વત ઉપર મળવું છે, અને પછી આપણે નૂતન નગરીમાં પણ આ બંનેને દોડાવીશું, એનું ધ્યાન બટોરી લેશું, તો આપણી પ્રજા સુખરૂપ ત્યાં પહોંચી જશે. ભલે આપણે કાયર થવું પડે, ભલે આપણે રણ છોડવું પડે, પણ ભગવાને આ હેતુથી રણ છોડ્યું તો એને કાયર ન કહેવાનું, પણ એને રણછોડની ઉપમા મળી. ભગવાનના હજારો નામમાં એક વૈશિષ્ટ્ય નામ મળ્યું. આ ભગવાનનો પ્રજા અભિમુખ અભિગમ છે.
પુરાણોની કથામાંથી શીખવા જેવી વાતો કે સમજવા જેવી વાતોની વાત કરીએ છીએ, તો બીજો એક પ્રસંગ છે 14 વર્ષ અયોધ્યાની ગાદી પર રામજીની પાદુકાએ શાસન કર્યું, એનું શું મહત્વ છે?
વાહ, બહુ સારો પ્રશ્ન આપે કર્યો કે આજે આટલા આટલા સાંસદો હોય છે, એમએલએ કે એમપીએ જે કહો, તે છતાં પણ સુરાજ્ય નથી હોતું. સમાજમાં અવ્યવસ્થિતતા, અસુરક્ષિતતા, આતંકવાદ, જે કંઈ કહો છો, આ બધું જે બધા મોટા પ્રશ્નો છે, હવે એની સામે 14 વર્ષ સુધી અયોધ્યામાં એક વ્યક્તિએ નહીં પણ એક લાકડાની પાદુકા, એક લાકડાની ચાખડીએ રાજ્ય કર્યું, તો એ બહુ મોટો સંદેશ છે સમાજને કે ભગવાન રામજીના 4 ભાઈઓમાંથી એક પણ ભાઈએ ગાદી એટલે સત્તાનો સ્વીકાર ન કર્યો. હું સત્તાનો ઉપાસક નથી, પણ સત્તાનો રક્ષક જરૂર છું. મારી મારી ફરજને નિભાવીશ, પણ હું ગાદી ઉપર બેસીને મને મળતા સન્માનથી એના અહંકારમાં હું અહંકારિત ન થઈ જાઉં. ભરતજીએ ગાદી ત્યાગ કર્યો પણ વ્યવસ્થાનો ત્યાગ નથી કર્યો. શત્રુઘ્ન મહારાજે ગાદી ઉપર નથી બેઠા પણ ગાદીના નિયમોને બરાબર જાળવી રાખ્યા છે. હું એક પ્રમાણ આપું. રાજસ્થાનમાં ઉદયપુરને મેવાડ વંશના જે રાણાઓ થયા બધા, એ લોકો પોતાની જાતને રાજા કે રાણા ન કેવડાવતા પણ એ લોકો પોતાની જાતને દિવાન કેવડાવતા. કહેતા કે મેવાડના રાજા તો મહારાજા એકલિંગજી છે, શંકર ભગવાનનું જે સ્વરૂપ છે એકલિંગજી, એટલે રાજા તો મહાદેવજી છે, અમે તો એના દિવાન છીએ, અમે એના એના કાર્યવાહક છીએ, પણ અમે સત્તાધીશ નથી. કારણ કે સત્તા ઉપર બેસીને અમને અહંકાર આવે તો. એટલે તંત્ર બરાબર ચલાવ્યું અને એનું પરિણામ એ આવ્યું કે 14 વર્ષમાં, રામાયણમાં પ્રમાણ છે, 14 વર્ષમાં રામ અયોધ્યામાં એક પણ મરણ ન થયું. રામજીના વિરહમાં જીવતી પ્રજાને રામરાજ્યાભિષેક જોવો હતો તો એક પણ મરણ ન થયું. તો સામે પ્રજાની પણ કેટલી સંયમશીલતા હશે કે એક પણ વ્યક્તિનો જન્મય નથી થયો, નથી કોઈ અયોધ્યામાં મરણ થયું 14 વર્ષમાં, તો નથી કોઈ પણ બાળકનો જન્મ થયો. કેવળ વનવાસમાં રામ જ તપ કરતા હતા અથવા તો નંદીગ્રામમાં ભરત જ તપસ્વી જીવન જીવતા હતા? નહીં, સમગ્ર અયોધ્યાની પ્રજા અયોધ્યામાં રહીને પણ પોતાની ફરજોને નિભાવતી અને તપસ્વી જીવન જીવતી હતી. પાદુકાનો અર્થ છે સમર્પણ, પાદુકાનો અર્થ છે પાત્રતા. ભરતે પદ ન સ્વીકાર્યું, પાદુકા સ્વીકારી. હું મારી પાત્રતાને જોઉં, મારા સમર્પણને જોઉં. બસ આ એનો સૌથી મોટો એક સંદેશ છે કે પ્રજાના જે તંત્ર ઉપાસકો છે, મતલબ નેતાઓ છે જે સંભાળે છે, એ લોકોએ સમર્પણ ભાવ, હું આનો માલિક નથી, હું માત્ર મેનેજમેન્ટ, એક મેનેજમેન્ટ વ્યવસ્થાપક છું, જેટલો સમય મને મળ્યો હું વ્યવસ્થા કરું. તો સામે પક્ષે જે પ્રજા છે એ પણ પોતાનો એટલો જ સંયમ દાખે, જે તે નિયમો છે, જે તે સંયમો છે, એનું બરાબર પાલન કરે તો સમાજમાં એ જ રામરાજ્ય, એ જ સુરાજ્ય, આ મોટા મોટો સંદેશ છે.
કનૈયાલાલભાઈ, વેદ પુરાણની વાતોને સાંપ્રત સમય સાથે અમારે માટે સાંકળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
મને પણ આનંદ થયો આપના SBS રેડિયોમાં આવીને આ બધી મારી વાતોને રજૂ કરવાનો અવસર બદલ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો. SBS.com.au